आचार्य जिन शासनों ने तिकरा पूजा उपाध्याय का श्री सिद्धांत सुपाठ का मुनिवरा रत्नत्रयाराधिका पंचैते परमेष्टिनं प्रतिदिनं कुर्वन्तु वो मंगलम्।
रत्नकरण श्रावक आचार्य पर डॉक्टर हरिभाई ना प्रवचनों प्रवचन बीजू श्लोक चार
सम्यक दर्शन नु स्वरूप शू छे तो कहे श्रद्धानम परमार्थानम आप्त आगम तपोभृताम त्रिमूढ़ा पोढ़म अष्टांगम सम्यक दर्शनम अस्मयम। आ मूल श्लोक छे गुजराती में भाषांतर छे के परमार्थ भूत एटले के साचा देव शास्त्र अने तपस्वीनु अगर तो देव शास्त्र ने गुरुनु त्रण मूर्ता रहित आठ अंग सहित अने आठ मद रहित श्रद्धान करू ते सम्यक दर्शन छे। अहीं एक प्रश्न कर्यो छे कि मोक्ष शास्त्रादिना ग्रंथोमां तत्वोना श्रद्धाने सम्यक दर्शन कयुं छे ज्यारे अहीं साचा देव शास्त्र ने गुरुना श्रद्धाने सम्यक दर्शन कयुं छे तो बंने लक्षणमां विरोध आवशे खरो तो एनुं समाधान कहे छे कि ना एवो विरोध नहीं आवे कारण के पदार्थोनुं प्रतिपादन करनार साचा देव छे तेमना अबाधित वचनने ज आगम कहेवामां आवे छे તે આગમના શ્રદ્ધાંતથી તેમાં કહેલા તત્વોનું એટલે પદાર્થોના શ્રદ્ધાનું ગ્રહણ આપોઆપ આવી જાય છે। આ રીતે જ્યાં પદાર્થોના શ્રદ્ધાને સમ્યક દર્શન કહ્યું છે ત્યાં તેના પ્રતિપાદક દેવના શ્રદ્ધાનું ગ્રહણ સ્વયં આવી જાય છે। સત્યાર્થ આપ્ત વિના સત્યાર્થ આગમ કેવી રીતે પ્રગટે અને બાધારહિત આગમના સાચા ઉપદેશ વિના સાત તત્વાદીનું શ્રદ્ધાન કેવી રીતે થાય તેથી તત્વાદીના શ્રદ્ધાનું મૂળ કારણ સત્યાર્થ આપતો જ છે। કોઈ ઠેકાણે ત્યારે સમ્યક દર્શનની વાત કહેવામાં આવી હોય કે ભાઈ સમ્યક દર્શન કેવું કોને તો કે સાચા દેવગુરુ શાસ્ત્રનું શ્રદ્ધાન જે જીવને સાચા દેવ છે સાચા ગુરુ છે અને સાચું શાસ્ત્ર છે એનું જે શ્રદ્ધા કરવી વિશ્વાસ કરવો એ જે કેમાન્ય રાખવું એમ જ છે અને બીજી રીતે કોઈ પણ રીતે નથી તો આને સમ્યક દર્શનનું લક્ષણ કહ્યું અને કોઈ ઠેકાણે તત્વસૂત્રની અંદર સમયસારની અંદર ત્યાં શું કહ્યું કે નવ તત્વોના શ્રદ્ધાને સમ્યક દર્શન કહ્યું છે કે નવ તત્વો જે કયા છે કે જીવ અજીવ આશ્રવ સંવર બંધ નિદ્રા અને મોક્ષ સંબંધ નિદ્રા અને મોક્ષ તો આ નવ તત્વોના શ્રદ્ધાને સમ્યક દર્શન કહ્યું છે। તત્વસૂત્રમાં સાત નામ લખ્યા છે સમયસરમાં નવ નામ લખ્યા છે વાત એકને એક જ છે તો કે ભાઈ તત્વોના શ્રદ્ધાને સમ્યક દર્શન કર્યું છે ને એ દેવગુરુ શાસ્ત્રને કેમ કહ્યું પ્રશ્ન કર્યો છે પણ દેવની અંદર મોક્ષ તત્વ સમાઈ જાય છે કેમ કે જે દેવ છે તો જૈન દર્શનની અંદર દેવ કોણ તો કે પૂર્ણ વિતરાગ હોય તો દેવ કોઈ નામ સાથે સંબંધ જૈન દર્શનના ને નામ સાથે ક્યાંય સંબંધ છે ને ગુણ સાથે સંબંધ છે કે જે વિતરાગ હોય તે સાચા દેવ છે અને જે વિતરાગ હોય એને પૂર્ણ જ્ઞાન હોય જેને પૂર્ણ જ્ઞાન છે જેને પૂર્ણ સુખ છે અને જે પૂર્ણ વિતરાગ છે બસ આ લક્ષણો જેનામાં હોય એમાં એને જૈનના ઇષ્ટદેવ કહેવામાં આવ્યા છે. નામ સાથે કોઈ સંબંધ છે જ નહીં, આટલા ગુણ હોવા જોઈએ. કઈ વ્યક્તિની સાથે કોઈ સંબંધ નથી. કઈ વ્યક્તિ? તો જૈન દર્શનમાં તો આપણે કહ્યું કે અનંત ચોવીસી થઈ ગઈ, તો અનંત તીર્થંકરો થઈ ગયા. બધા તીર્થંકરો લક્ષણ કહ્યું કે આ એક જ લક્ષણ, આ કહ્યું એ બધાને આ પ્રમાણે હોય એને દેવ કહેવામાં આવે છે. તો અંતિમ તીર્થંકર આપણા મહાવીર. તો મહાવીરમાં પણ આ લક્ષણ, બીજી કોઈ વાત લેવામાં આવી નથી. તો એ ભગવાન મહાવીર આઠ કર્મથી વર્તમાનમાં તો રહિત થઈ ગયા છે, પણ જયારે તીર્થંકર હતા ત્યારે ચાર ઘાતી કર્મથી રહિત થયા હતા. તે વખતે એમને આ પ્રમાણે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ અને અનંત વીર્ય પ્રગટ્યા. તો એમને પોતે વિતરાગ હોવાથી જે કઈ વાત કરી એ વાત પૂર્ણ, એમનું જ્ઞાન પૂર્ણ હતું તો માટેની પૂર્ણ વાત કરી છે. તો દેવ તત્વની અંદર અને એમને કર્મથી મુક્ત થયા માટે મોક્ષ તત્વનું આપણે શ્રદ્ધાન કરીએ, એમાં દેવનું શ્રદ્ધાનમાં મોક્ષ તત્વનું શ્રદ્ધાન આવી જાય છે. ગુરુ તત્વની અંદર સંવર અને નિજરા તત્વનું શ્રદ્ધાન આવી જાય છે. કેમ કે જે ગુરુ હોય એ સાધક દશામાં હોય એને ગુરુ કહેવામાં આવે છે. એક તો પરમ ગુરુ, તો તીર્થંકર દેવને પણ પરમ ગુરુ કહેવામાં આવે છે. બાકી જે સાધના કરે, એટલે કે જેને સંયમ લઈ લીધો હોય, સંયમ લીધો હોય એટલે કે જે મુનિ થયા હોય એવા સાધક, અગર તો જેને સમ્યક દર્શન પ્રગટ થયું હોય. આ જૈન દર્શનમાં સાધનાની શરૂઆત, સાચી શરૂઆત આત્મદર્શન થાય ત્યારથી થાય છે. એની પહેલા કોઈ પણ સાધનાની શરૂઆત થતી નથી. આત્મદર્શન થયું ત્યાંથી સાધનાની સાચી શરૂઆત. એની પહેલા આત્મદર્શન પ્રગટ કરવાને માટે જે કંઈ ઉપાય કરવામાં આવે, પણ જ્યાં સુધી પ્રગટ ન થાય ત્યાં સુધી સાધના શરૂ થતી નથી. એટલે સાધનાની શરૂઆત ત્યાંથી થાય છે. તો જેને સાધનાની શરૂઆત થઈ છે એવા જે ગુરુ છે એમાં સંવર અને નિજરા તત્વ આવી જાય છે. અને જે પાપ પુણ્ય અને આશ્રવ અને બંધભાવ આ પણ જે સાધક છે એમાં આ તત્વ પણ મળે. કેમ કે એ પૂર્ણ શુદ્ધ થયા નથી, અંશે શુદ્ધિ થઈ છે. આત્મદર્શન થતા અંશે શુદ્ધિ પ્રગટ થઈ અને બાકી અંશે અશુદ્ધિ રહી. તો જે અશુદ્ધિ છે એમાં પાપ પુણ્ય આશ્રવનો બંધ આવી જાય છે, અને જે શુદ્ધ અવસ્થા થઈ જેટલી અંશે એમાં સંબંધ આવી જાય છે. તો ગુરુની અંદર આ તત્વ આવી જાય છે, દેવ ગુરુ. અને શાસ્ત્રમાં તો આ તત્વનું નિરૂપણ કર્યું જ છે. આ શાસ્ત્રમાં આ વાત સાથે સાત તત્વોની વાત કરવામાં આવે છે. તો જે સાચું શાસ્ત્ર છે એમાં પણ આ જ વાત આવે છે. એટલે કે દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા કો કે સાત તત્વની શ્રદ્ધા કો એને સમ્યક દર્શન કહે. હવે સમ્યક દર્શનનો અર્થ શું? સમ્યક એટલે સાચું, દર્શન એટલે દ્રષ્ટિ, સાચી દ્રષ્ટિ પ્રાપ્ત થવી. એટલે કે જગતમાં જગતનું જેવું સ્વરૂપ છે એવું સ્વરૂપ યથાર્થ જોવું, એને સાચી દ્રષ્ટિ પ્રાપ્ત થઈ ગઈ. અજ્ઞાન અવસ્થા હોય જ્યાં સુધી આત્મદર્શન ન થાય ત્યાં સુધી બધા જીવો અજ્ઞાની જ છે. ત્યાં સુધી શું થાય છે કે એની દ્રષ્ટિ જ ખોટી. શું ખોટી? કે જે પોતાનું ન હોય એને પોતાનું માને. એટલે કે જેમ કે આ દેહ, હવે દેહ તો જળ છે, ચેતન તો નથી, આત્મા તો નથી, તો દેહને પોતાનો માને. પોતે તો છે આત્મા અને માને દેહને પોતાનું સ્વરૂપ, તો એ મોટા મોટી ભૂલ થઈ. તો જયારે આત્મદર્શન થાય છે ત્યારે આત્માને આત્મરૂપ માનવા આવે ને બાકીના જે પદાર્થો ભિન્ન છે દેહ આદિ એને ભિન્ન જુએ, અનુભવે. જુએ એટલે અનુભવે. આ કોઈ આત્મદર્શન જે છે એ અનુભવનો વિષય છે. આત્મદર્શન છે એ કોઈ બુદ્ધિનો વિષય નથી. બુદ્ધિપૂર્વક આપણે આ બધું યાદ રાખી જઈએ એને સમ્યક દર્શન કહ્યું નથી. પણ જેવું આપણું આત્માનું સ્વરૂપ છે એવા સ્વરૂપનું દર્શન થાય અને એથી ભિન્ન જે તત્વ છે, અજીવ તત્વ છે, એનું દર્શન થાય ત્યારે અગર તો આ સાતે સાત તત્વોનું યથાર્થ દર્શન થાય ત્યારે આપણને સાચું દર્શન થયું કહેવાય. એના પહેલા બધું દર્શન બધું ખોટું છે. એના પહેલા દર્શનનો અર્થ થાય છે આપણી માન્યતા, શ્રદ્ધા. આપણે માનીએ કે આ મારું, અઘર કોઈ તારું થાય જ નહીં, કાં તો તું ઘરને છોડીને જઈશ ને કાં તો તને ઘર છોડી દે, બેમાંથી એક વસ્તુ બનશે. તારું ઘર ત્રણ કાળમાં થયું નથી, થવાનું પણ નથી, અને તે માયનું પેલા આગળના બધા ભાવોમાં આ મારું આ મારું એમાં એકે તારું થયું નથી અને હવે કુદી થવાનું નથી. છતાં ભ્રમણાથી આ જીવ જે પોતાનું નથી એને જ પોતાનું માને, પોતાનું સ્વરૂપ ચૂકી ગયો. પોતાનું જે આત્મા નિત્ય સચ્ચિદાનંદ સ્વરૂપ એવો જે આત્મા પોતે એ તો ભૂલી ગયો, અને જે આત્મા નથી એવું અનાત્મ તત્વ એમાં પોતાપણું કર્યું. જેમ રંગીન ચશ્મા પહેર્યા હોય તો બધું રંગીન દેખાય, પછી બધું રંગીન થોડું થઈ ગયું, તારા ચશ્મા તારી દ્રષ્ટિ ખોટી છે, બધું લાલ દેખાય જ તને. પીળો થયો હોય અને બધું પીળું દેખાય, કમળો થયો એને શું દેખાય, બધું જગત આખું પીળું, પછી તને પીળું દેખાય છે, જગત થોડું પીળું થઈ ગયું છે, તારી દ્રષ્ટિમાં દોષ છે. એમ જે અજ્ઞાની છે એની દ્રષ્ટિમાં દોષ છે. એટલે જે હું વસ્તુ સ્વરૂપ છે હું જોતો નથી અને વિપરીત જુએ છે. તો સમ્યક દર્શનને શું વાત કરી કે આ તત્વોને યથાર્થ જાણે, એટલે પ્રથમ તો જાણવું જોઈએ કે ભાઈ આ જીવ કોને કીએ, અજીવ કોને કીએ, પાપ કોને કીએ, પુણ્ય કોને કીએ, કર્મ બંધ કોને કીએ, આશ્રવ અને બંધ કોને કીએ, અને એનાથી વિપરીત એવા સંવર નિજરા અને મોક્ષ કોને કીએ, એ બધું પહેલા યથાર્થ સદગુરુ દ્વારા જાણવું જોઈએ. સશાસ્ત્ર અને સદગુરુ બે ચીજ છે આપણી પાસે જાણવાની. તો સશાસ્ત્રની રચના કોને કરી કે જે અપૂર્ણ વિતરાગ હતા એને, અને ત્યાર પછી એની પરંપરાની અંદર જે જે જ્ઞાનીઓ થયા તેથી જ્ઞાનીઓ એ શાસ્ત્રોની રચના કરી. પણ આત્મદર્શન વિના કોઈએ શાસ્ત્રની રચના કરી નથી, અને એવા કોઈ રચના કરી હોય એને સાચું શાસ્ત્ર ગણવામાં આવતું નથી. તો આ જે કોઈ શાસ્ત્રો છે એ બધા એવા પુરુષોના રચેલા છે કે જેને આત્મદર્શન હતું, આત્મદર્શન પ્રાપ્ત હતું, આત્માનો એમને અનુભવ હતો, એવા પુરુષોએ આ કર્યું, આ શાસ્ત્રની રચના કરેલી છે. એટલે કે એમને જેવું જોયું એવું લખ્યું, કહ્યું, એમને કોઈ પણ સ્પૃહા નહોતી. એમ કે તો બધા જંગલવાસી સંતો હતા, નગ્ન દિગંબર, પાછા નગ્ન દિગંબર વનવાસી બધા જંગલમાં ક્યાંક પડ્યા રહેતા હોય, ચાર મહિના વરી ચોમાસું હોય તો વરી કોઈ શહેરમાં કે ક્યાંક ડેરાસરમાં રહીએ, બાકી તો જંગલમાં જ રહેતા હોય, કોઈની સ્પૃહા નહીં. અને એમને કેટલી બધી નિસ્પૃહતા હોય છે. આચાર્ય પદ્મનંદી એક શ્લોક કહ્યો છે કે જયારે અમારે શ્રીમંતનો કોઈનો, અમે કોઈ શ્રીમંતનો અમારે સંગ થાય છે ત્યારે અમે રોગ જોઈએ છીએ, અને કોઈ રાજાનો કે ચક્રવૃત્તિ જયારે અમારી પાસે આવે ત્યારે અમે મરણ જોવા જોઈએ છીએ. એમને કોઈ જગતથી એમને કઈ સ્પૃહવા નથી, એને કોઈ રાજા એ નથી જોતું, એ તો શહેનશાના શહેનશા છે. જ્ઞાની છે જે બધા, એ બધા શહેનશાના શહેનશા છે, એને કોઈની જગતની પડી નથી. તો એવા મહત્પુરુષ હોય આ બધા શાસ્ત્રો રચ્યા છે. ચંદ્રશનની અંદર જે વિતરાગ છે, ચંદ્રશનની અંદર એક વાત છે કે આ જગત કોઈએ બનાવ્યું નથી, કોઈ ભગવાને આ જગત બનાવ્યું નથી, આ જગત અનાધિકાળથી છે અને અનાધિકાળ સુધી રહેશે, ભગવાન આવું જગત બનાવે જ નહીં. કેમ કે દુઃખરૂપ જગત ભગવાન હુકરા બનાવે. અહીંયા આપણે ત્યાં આપણા ભારતના બીજા દર્શનોમાં વેદાંત આદિની અંદર વાતો આ જ છે, પણ હવે બધી વાતો થોડીક બહુ ગડબડેમાં ઉભી થઈ ગઈ છે. કેમકે અદ્વૈતવાદની જયારે શંકરાચાર્ય સ્થાપના કરી તો શંકરાચાર્ય તો એક જ વાત કરી કે જગતમાં એક જ આત્મા છે, બીજું તત્વ જ નથી. એક આત્મ તત્વ સોય બીજું કોઈ તત્વ જગતમાં છે જ નહીં, અને જે કઈ તને દેખાય છે તારી ભ્રાંતિ છે, તારી ભ્રાંતિથી તને આ બધું બીજું દેખાય છે, તારી ભ્રાંતિ જ દેખાય છે. એમને પણ આ જગત કોઈ ઈશ્વરે ઉત્પન્ન કર્યું એવું છે નહીં. ત્યાં સાંખ્ય દર્શનમાં પણ એમ જ છે, પણ સાંખ્ય દર્શનમાં પાછળથી ઉમેરો કરવામાં આવ્યો કર્યું એમ. પણ ત્યાં પ્રકૃતિ અને પુરુષ બે જ લીધા છે, પ્રકૃતિ છે અને પુરુષ છે, ત્રીજું કોઈ તત્વ લેવામાં. અને એ પ્રકૃતિ પણ પુરુષમાંથી જ ઉત્પન્ન થયેલી છે, પુરુષનું જ અજ્ઞાન દશામાં પુરુષનું જ અંગ છે. પણ ઈશ્વરે જગત બનાવ્યું એવી એક માન્યતા ચાલુ થઈ. હવે એ કઈ જાય નહીં, એમાં મોટું એની પાછળનો આશય એવો હતો કે ભાઈ તું કઈ કરી શકતો નથી, શાંતિથી આજે થાય એ તું જોયા કર, એની પાછળનો આશય આ હતો. પણ લોકોએ પછી વાત બધી ઊંધી, ભગવાન શું કરે આવું જગત બનાવે, એને શું જરૂર હતી? જેને આટલી બધી જગત બનાવવાની તાકાત હતી એને ખબર ન હોય કે આ બધા છોકરો બિચારા જગતમાં દુઃખી દુઃખી આ દુઃખી દુઃખી થઈ જશે. અને પછી એ ભગવાન એમ કે હવે તું મારી ભક્તિ કરેલો હું તને મુક્ત કરું, બનાવે પોતે. અને પછી એમ કે તું મારી ભક્તિ કરેલો મુક્ત કરું, એવું બનવાનું નથી. આ કોઈ કોઈ લોજિકલ વાત નથી બેસતી. ભગવાન આવું બનાવે જેનામાં આટલું જગત બનાવવાનું સામર્થ્ય હોય, એના સામર્થ્યની કેટલી એની કલ્પના આપણે કરી ન શકીએ એટલું એનું સામર્થ્ય હોય. હવે એવા સામર્થ્ય વાળાને પાછું એમ કે છે કે ભાઈ ઓમની પ્રેઝન્ટ ઓમની સાયન્ટ એને પૂરું જ્ઞાન છે એમ કે છે, તો પૂર્ણ જ્ઞાનમાં એને ખબર નહીં હોતી કે આ બધા જીવાઓ દુઃખી થશે અને મારી તરફ તો નહીં જોવે, જગત તરફ જ જોશે અને માયામાં જ અટવાઈ જશે, એને ખબર નહોતી. એટલું સામર્થ્યવાન આપણે જેને ગણીએ એને એમને ખબર ન હોય. પણ ના, લોકોએ કલ્પના કરી દીધી ખોટી. આ જગત ઈશ્વરે બનાવ્યું છે, જેમ કુંભારે ઘડો બનાવ્યો એમ કઈ જગત ઈશ્વર બનાવ્યું નથી. ખરેખર તો ત્યાં પણ એ જ કહેવા માંગે, આખા જગતની અંદર આ ઈશ્વરરૂપ જેને શક્તિ કહીએ એ શક્તિ આખા જગતમાં પ્રસરેલી છે. કોઈ એવો ઠેકાણો નથી કે જ્યાં એ શક્તિ ન હોય. જેમ જૈન દર્શનમાં આત્મામાં અનંત શક્તિ છે, પરમાણુમાં પણ અનંત શક્તિ છે, તો જે અનંત શક્તિ છે એ જ પરમેશ્વર છે, જે બધે વ્યાપ્ત છે, ક્યાંય નથી એવું નથી. પણ એ બધી વાતો ભગવાને બનાવ્યું ભગવાનને બનાવ્યું લીધી, કેમ કે કેમ બેળ બેસશે નહીં તમારે, કોઈ તર્કને બેળ બેસશે નહીં. બનાવ્યું તો ક્યાંથી બનાવ્યું, કેમ બનાવ્યું, શા માટે બનાવ્યું, શેમાંથી બનાવ્યું, આ બધા પ્રશ્નો ઉપસ્થિત થાય. અને બનાવ્યું હોય તો આત્મા નિત્ય થઈ જાય, તો નિત્ય આત્મા રહેતો નથી. જે કઈ વસ્તુ બને એ નવીન હોય, બને કઈ વસ્તુ બને નવીન, બન્યું એટલે શું થયું, નહોતું બન્યું, નહોતું ને બન્યું એટલે નવીન થયું. તો આત્મા તો બધા દર્શનવાળા નિત્ય કહે છે, એક બૌદ્ધ સિવાય. બૌદ્ધ સિવાય ભારતના બધા દર્શનો, છ છ દર્શનો આત્માને નિત્ય માને, જૈન દર્શનને નિત્ય માને છે, સાંખ્ય દર્શન પણ નિત્ય માને છે, યોગ પણ નિત્ય માને છે. અને શંકરાચાર્ય તો વળી એક જ તત્વ બીજું તત્વની વાત કરી નથી, અદ્વૈતવાદની સ્થાપના કરી શંકરાચાર્ય. તો નિત્ય રહે નહીં. તો આ બધી જયારે તર્કબદ્ધ બધી વાતો કરવામાં આવે છે ત્યારે એમ થાય છે કે આવું જગત ભગવાન બનાવે નહીં. ભગવાન તો કરુણાના સાગર છે, એ બધા ઉપર દયા કરે કે આવું દુઃખી દુઃખી જગત બનાવે, પડે પડે દુઃખમાં ઉભું એવું જગત બનાવે નહીં, ભગવાન ને બનાવે. પછી કે નહીં તો જીવ ભૂલ, પણ જીવ ભૂલ કરશે એ ભગવાનને ખબર નહોતી બનાવ્યા ત્યારે કે આ ભૂલ કરશે એવી. એટલે કોઈ તર્ક બેસતો નથી ભગવાને જગત બનાવ્યું. પણ ભગવાન એક મહાશક્તિ છે અને શક્તિ સમગ્ર રીતે વ્યાપ્ત છે, એ એક જ તર્ક બેસે એવો છે, બીજો કોઈ તર્ક આપણે યથાર્થ બેસે એમ નથી. જૈન દર્શનમાં તો આ બધું અનાદિ અનંત કાળથી છે, અનંત જીવો પણ છે અને અનંત પરમાણુ પણ છે. એક પરમાણુમાં અનંત તાકાત છે અને આત્મામાં પણ અનંત તાકાત છે. અને દરેકે દરેક આત્મા જુદા છે, સંખ્યાની દ્રષ્ટિએ આત્મા અનંત છે, જાતિ અપેક્ષાએ આત્મા બધા આત્માનું એક જ સ્વરૂપ છે, જૈન દર્શને આ કહ્યું. તો આ જે નવું તત્વ જે છે એ ખરેખર આત્માનું સ્વરૂપ જ છે, આત્માની ના જ પર્યાય છે, આત્માની જ અવસ્થા છે. નવું તત્વ બીજું શું છે, આત્માની જ અવસ્થા છે. કેમ કે પુણ્ય અગર પાપ, આત્મા બિના પુણ્ય કે પાપ ક્યાં રહીએ, અગર કરે કોણ, તો એ આત્માની પર્યાય છે. પુણ્ય કે પાપ એક આત્માની એક અવસ્થા છે. કેમ બંધ આશ્રવ એ પણ એની અવસ્થા છે. સંવર નિજર અને મોક્ષ એ પણ, સંવર એટલે શુદ્ધિની શરૂઆત, નિજર એટલે વિશેષ શુદ્ધિ, અને મોક્ષ એટલે પૂર્ણ શુદ્ધિ. એ પણ એક આત્માની અવસ્થા છે. તો જૈન દર્શન આત્માને કેવો માન્યો? નિત્ય અનિત્ય. જો અનિત્ય ન માનવામાં આવે તો મોક્ષ નવો થાય છે એ કેવી રીતે બેસશે? જીવ માયામાંથી છૂટો, માયામાં હતો અને માયામાંથી છૂટો, નવી ક્રિયા થઈ ને, એક નવી વસ્તુ થઈ ને, તો જૈન દર્શનની આત્માને કેવો માન્યો છે? નિત્ય અને અનિત્ય, પોતાનું મૂળ સ્વરૂપ જેમ છે તેમ રાખીને એમાં પ્રતિપળે ફેરફાર અવસ્થાઓ થયા કરે છે. એટલે વર્તમાનમાં સંસારી આપણા બધે જે જીવો છે એ બંધ અવસ્થામાં છે અને એને કર્મનો બંધ છે. કર્મ કહો કે માયા કહો, પ્રકૃતિ કહો, જે કહો, એ બંધ છે. હવે એ બંધથી છૂટે ત્યારે એનો મોક્ષ થાય, તો એની અવસ્થા બદલાઈ ગઈ. એટલે જૈન દર્શનમાં આત્મા મૂળ દ્રવ્ય નિત્ય છે અને અવસ્થા એ અનિત્ય છે. પ્રતિપળે આત્મામાં ક્રિયા થઈ જતી છે. જૈન દર્શનમાં આત્મા નિત્ય નિત્ય બન્યું છે. તો સમ્યક દર્શન સંબંધીની વાત છે. એટલે સમ્યક દર્શનની અહીંયા આચાર્ય શું વ્યાખ્યા કરી કે દેવગુરુ શાસ્ત્રનું શ્રદ્ધાન કરવું તે સમ્યક દર્શન છે. શ્રદ્ધાન કરવું એટલે દેવ જે કંઈ કહે છે તે એમ જ છે, અન્યથા નથી. એવો પહેલા તો બુદ્ધિપૂર્વકનો વિશ્વાસ, અને પછી એ જે પ્રક્રિયા બનાવે બતાવે એ પ્રક્રિયા દ્વારા આપણે પણ આત્માનો અનુભવ કરવાનો. એ અનુભવ થાય ત્યારથી ધર્મની શરૂઆત થાય છે. એની પહેલા કોઈ ધર્મ છે જ નહીં. એની પહેલા ધર્મની શરૂઆત થતી નથી, સાચા ધર્મની શરૂઆત ન થાય. કે જેને સમ્યક દર્શન થયું, સાચું દર્શન થયું, એ જ પૂર્ણ શુદ્ધ થઈ શકે, એ જ પૂર્ણ શુદ્ધ થઈ શકે. તો અહીંયા સમ્યક દર્શનની શું વ્યાખ્યા કરી? દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા, એ સમ્યક દર્શન કહેવામાં આવ્યું. અગર તો નવ તત્વોની શ્રદ્ધા, એટલે કે નવ તત્વો કે જીવ અજીવ, જીવ તત્વ અને અજીવ તત્વ, અને જીવ ને અજીવ બેને મળવાથી બાકીના સાત તત્વો થાય છે. મૂળ તો બે તત્વ જ છે. જૈન દર્શનની અંદર મૂળ બે જ તત્વ છે, એક જીવ તત્વ છે અને એક અજીવ તત્વ છે. અજીવ તત્વના પાંચ ભેદ છે. પણ જીવ અને અજીવ બે મળવાથી બાકીના જીવ અને અજીવ, અજીવ તત્વ એટલે પૂતગળ તત્વ, અજળ તત્વ, એ બેના મળવાથી પાંચ પાપ પુણ્ય આશ્રવ સુમર બંધ એટલે અશુદ્ધિ અને શુદ્ધિ એના મળવાથી થાય છે. એક વસ્તુ હોય તો કઈ એક વસ્તુ પડી હોય કે અશુદ્ધ થાય નહીં. એક વસ્તુ હોય એ અશુદ્ધ થાય, એકલું પાણી હોય તો કઈ અશુદ્ધ થાય નહીં, પણ એની અંદર રાખ નાખીએ તો અશુદ્ધ થાય, રાખ નાખીએ તો અશુદ્ધ થાય. એમ જીવને અજીવ બેના મળવાથી આ સંસારની ઉત્પત્તિ થઈ છે. બેના મળવાથી આ સંસારની ઉત્પત્તિ થઈ, જીવને અજીવ બે મળ્યા, મળ્યા એટલે એકને આપણે માની લીધા, એટલે અશુદ્ધિની ઉત્પત્તિ થઈ. હવે અશુદ્ધિની જે ઉત્પત્તિ થઈ છે એ શુદ્ધ થાય ત્યારે શુદ્ધિ થાય, અશુદ્ધ નીકળી જાય ત્યારે શુદ્ધ થાય. તો આપણે બધાને અશુદ્ધિ ક્યારથી લાગી છે? અનંત કાળથી. અને એ અશુદ્ધિ ટાળી શકાય છે. ને આ બધા ધર્મશાસ્ત્રનું એક જ કામ છે. બધા દર્શનો, ભારતના બધા દર્શનો એક જ વાત બતાવે છે કે તમે તમારા આત્માનું દર્શન કરો, અને આત્માનું એક તમે દર્શન કરો તો આખું જગત તમને, તમારા આત્માથી તમને ભિન્ન દેખાશે. અને જગતમાં ક્યાંય તમને એકે વસ્તુ પ્રાપ્ત કરવાની ઈચ્છા નહીં થાય. કેમ? કે તમે પોતે જ પૂર્ણ છો, તમે પોતે જ પવિત્ર છો, તમે પોતે જ સંપૂર્ણ સુખરૂપ છો. તો બીજાને તમે ઉકરા જુઓ, બીજાની આશા ઉકરા રાખવાની, તમે પોતે જ છો. અને બીજાના આધારે જે સુખ થશે તમને એ તો નિશ્ચય એનો વિયોગ થવાનો, થવાનો ને થવાનો જ. તો બીજાના આધારે કોઈ પણ સુખ ને આપણે બધા કરીએ જશું એ બીજાના આધારે જ સુખ. પૈસા હોય તો સુખ, બૈરી કયાગરી હોય તો સુખ, મોટું મકાન હોય તો સુખ, આબરૂ હોય તો સુખ, પણ એ બધું હોય તેમ છતાં જે દુઃખી. બધું હોય સાધનો, પણ સુખ છે જ નહીં એમાં. તો કલ્પનાથી માયનું, એમાં કઈ સુખ છે જ નહીં. સુખો તો બધી વસ્તુ આપણે હાજર હોય અને ભારતથી આપણે ફોન આવે કે તમારા પિતાશ્રી એકદમ બીમાર પડી ગયા, તમે દુઃખ હોય તમને અહીં હું કાંઈ નથી, તમારા સાધમાં તો કાંઈ ફેર પડ્યો નથી. શું ફેર પડ્યો? બધા સાધનો, તમે જેને સુખના સાધનો માને બધા સાધનો હાજર છે, મોટરે ઘેરે છે ને બધું, પણ છતાં દુઃખ આવ્યું ક્યાંથી? એ સાધનોમાં સુખ હતું જ નહીં. 105 ડિગ્રી તાવ આવે, બધા સાધનો હોય તો શું કરે, કે શું કરે આપણને? 105 ડિગ્રી તાવ આવ્યો હોય તો આપણે એમ થાય કે આ બધા સાધનો ભલે ત્યારે, મારો તો તાવ ઉતરે તો ઠીક, મારે તો બીજું કાંઈ હવે જોઈતું નથી, તાવ ઉતરે તો મને કંઈ ઠીક થાય. તો એ કોઈ સાધનો ખરેખર જો સુખ ના હોય તો આપણને દુઃખના વખતમાં કેમ સુખી નથી કરતા? તો એ સાધનો કલ્પનાથી સુખ માન્યું છે. તો એક આત્માપતિ જે એક સુખ આવે છે, એક એવું છે કે જે કોઈ દિવસ નાશ એનો થતો નથી, કોઈને આધારે નથી. બૈરીને આધારે સુખ માન્યું તો કાં તો બૈરી પેલી જાય, કાં તો પોતે પેલો જાય, બેમાંથી બે હાથે તો જાય નહીં, એટલે એનો વિયોગ તો થવાનો છે, એટલે દુઃખ તો થશે. જેનાથી સુખ માન્યું એનો વિયોગ થવાનો ને થવાનો જ છે. તો મહાપુરુષોએ એટલા માટે જ આ બધી વાતો કરી છે. એમને જોયું આ બધું, આ બધા જીવો છે બધા દુઃખિત થઈ રહ્યા છે, હવે સુખનું સાધન શું? તો કે સુખ તો તમારા આત્મામાં છે, તમે આત્મામાં જુઓ, તમે જ પરમેશ્વર છો. જૈન દર્શનમાં આત્મા એ જ પરમાત્મા છે, દરેક આત્મા પરમાત્મા સ્વરૂપ જ છે અને પરમાત્મા પૂર્ણ થઈ શકે છે. દરેક આત્મા શુદ્ધ સોના જેવા છે, પણ આપણે બધા સંસારી આત્મા કથ્થિર મિશ્રિત સોના જેવા છીએ. સોના તો ખરું જ, ભગવાન શુદ્ધ સોના જેવા છે, આપણે કથિર મિશ્રિત સોના છે, પણ સોનું તો ખરું, હવે કથિર કાઢ નાખો એટલે સોનું તો છે જન છે જ. તો આત્મા કેવી બહારથી લઈ જવા લાવવાનો છે કે આત્મા અહીં જ બેઠો છે, બસ અહીંયા જ એનું દર્શન થઈ શકે એમ છે. અહીંયા દર્શન થશે ત્યારે ભગવાન દેખાશે સાચા, ત્યાં સુધી ભગવાન સાચા દેખાતા નથી. ત્યાં સુધી ભગવાનના સ્વરૂપની ખબર નથી કે ભગવાનના મહિમાની પણ આપણને ખબર ન પડે. જ્યારે આપણે આત્માને અનુભવીએ ત્યારે એની મહાનતાનો ખ્યાલ આવે, અને જયારે એ માનતાનો ખ્યાલ આવે ત્યારે ભગવાનની માનતાનો ખ્યાલ આવે. એની પહેલા ભગવાનની માનતાનો ખ્યાલ કોઈને આવતો જ નથી, ને આવે બધો જૂઠો કલ્પિત અનુભવ તો છે નહીં. એને ભગવાન તમે બોટ, તમે સર્વવ્યાપી છો, તમે સર્વને જાણો છો, તમે આવા છો, તમે કરુણાનિધિ છો, આદિ બધી બુદ્ધિપૂર્વકની વાતો અહીંયા અનુભવે ત્યારે એને ભગવાનના મહાત્માની ખ્યાલ આવે. કેમ કે આત્મા પરમ તત્વ છે અને એના મહિમાનો પાર નથી. વેદમાં તો એવું કહ્યું છે કે એનું વર્ણન થઈ શકે એમ નથી. નહીતી એ નહીં, 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 જેટલું વર્ણન કરો એ બધું વર્ણન અધૂરું જ છે. તું કહે છે તારી કલ્પના કરે છે એવો તો નથી, એવું એક મહાતત્વ છે. હવે એ મહાતત્વનો આપણે અનુભવ કરીએ. આપણે એ જ છીએ, અત્યારે આપણે ભૂલી ગયા છીએ, આપણું સ્વરૂપ આપણે ભૂલી ગયા છે, વિસરી ગયા. દારૂ પોતાની જાતને વિસરી જાય અને હોય ભંગી હોય ને માને પોતાને રાજા, દારૂ પીએ તો રાજા થઈ જાય, એમ આપણે પણ મુખ્યત્વ રૂપ દારૂ પીધો છે, તેથી કરીને આપણે પોતાનું સ્વરૂપ આપણે ભૂલી ગયા છે. અને જે પોતાનું નથી એમાં પોતા પણ કરીને એ પોતાનું કોઈ દી થાય ને, આપણે કોઈ દી સુખી થાય નહીં. તો અહીંયા શું કહ્યું? દેવગુરુ શાસ્ત્રની વાત કરીએ, દેવગુરુ શાસ્ત્ર ની શ્રદ્ધાની વાત કરી. હવે સાચા દેવનું સ્વરૂપ, આપ્તનું સ્વરૂપ, સાચા દેવ, સાચા આગમ ને સાચા ગુરુ, ત્રણ મૂઢતા રહીત, અષ્ટઅંગ સહિત અને આઠ મદ રહીત શ્રદ્ધાન કરવું તે સમ્યક દર્શન છે. ધર્મ જે છે એનું જયારે સ્વરૂપ બતાવ્યું, પહેલા શ્લોકની અંદર એ વાત બતાવવામાં આવી કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર તે મોક્ષ માર્ગ છે. જૈન દર્શનની અંદર મોક્ષ માર્ગની અગર તો ધર્મની આ વ્યાખ્યા કરવામાં આવી છે કે સાચું દર્શન, સાચું જ્ઞાન અને સાચું આચરણ એ મોક્ષનો માર્ગ છે. આ ત્રણ હોય ત્યાં મોક્ષનો માર્ગ છે, આ ત્રણ ન હોય ત્યાં મોક્ષનો માર્ગ છે નહીં. તો સમ્યક દર્શન આપણે ત્યાં એક મોટી વાત કરવા, જૈન દર્શન એક મોટી વાત કહી કેમ કે સમ્યક દર્શન આપણી જેવી શ્રદ્ધા છે. દર્શન એટલે અહીંયા દર્શન એટલે દેખવું એવો અર્થ નથી લેવાનો, અહીંયા શ્રદ્ધા અર્થ છે. જૈન દર્શનની અંદર દર્શનના બે અર્થ કરવામાં આવ્યો છે. એક તો દર્શન એટલે કે સામાન્ય જોવું, એવો પણ એક અર્થ છે, અને બીજો દર્શનનો અર્થ છે શ્રદ્ધા. અહીંયા શ્રદ્ધા માટે શા માટે શ્રદ્ધા કહી કે આપણું કોઈપણ કાર્ય આપણા અંતરમાં કેવી શ્રદ્ધા છે એની ઉપર આધારિત છે. હવે કોઈ માણસ, એક માણસ એવો હોય તો કે મજા છે એમાં, તો કે ફૂટબોલની રમત જોઈએ એમાં મજા, એને ક્યાં મજા પડી? ફૂટબોલની રમતમાં. અને એક શિકારી હોય એવો દુઃખી થાય જંગલમાં દોડાદોડ કરીને, એવો આગળ પાછળ પડે, એને શિકારમાં જ મજા. એની શ્રદ્ધા શું છે? એના અંતરમાં શું છે? કોકને ખાવામાં જ મજા, કોકને મૂવી જોવામાં જ મજા, અને કોકને પૈસા ભેરા કરવામાં જ મજા. પછી વાપરે વાપરે નહીં, વાપરે તેનો પાછો પોતાના માટે વાપરે નહીં. જે ઘણા પૈસા ભેરા કરતો હોય, જગતમાં એવા જીવો હોય છે કે ખૂબ પૈસા ભેરા કરે પણ પોતાના માટે સારું ખાવાનું ન ખાય, તો કોકને પૈસામાં જ મજા. તો માનીને કે ભાઈ પૈસા હોય તો સુખી થઈએ. તો આપણું બધું, આપણી બધી પ્રવૃત્તિ કોની ઉપર છે? કે આપણે જે માનવું એની ઉપર. કોઈ અમેરિકા જઈએ તો સુખ, પૈસા, નોકરી વોકરી હારી મળે, એ માનવું પહેલા, પછી અમેરિકા આવ્યો. એની પહેલા તો અમેરિકા કોઈ આવ્યું જ નથી. પહેલા માન. તો આપણી બધી પ્રવૃત્તિ કોની ઉપર હોય છે? કે આપણી માન્યતા ઉપર હોય છે. તો મહાપુરુષોની માન્યતા બીજી જાતની હોય છે, સાચી સાચી માન્યતા, કે ભાઈ આત્મામાં સુખ છે, બીજે ક્યાંય સુખ નથી. અને અજ્ઞાનીની માન્યતા કેવી હોય છે? કે આ જગતના પદાર્થોમાં સુખી છે. પછી એને નાનું, આપણે જયારે નાના હતા ને ત્યારે પેલા માટીના પેલા કુબા બનાવી, આ બને, એમાં મજા મજા, એમાં એ કુબો કોક તોડી નાખે ઝઘડો, હવે એ મજા જતી રહી. હવે આપણે કઈક તું કુબો કરો, બે જ વરસાદ પડ્યો ત્યારે બધા છોકરામાં બહુ થાય. આપણે તો ભારતમાં તો વરસાદ પડ્યો હોય ઘણો, એટલે છોકરા નાના હોય, આઠ પાંચ સાત દસ વર્ષ બાર વર્ષના છોકરા, તે મંડે ધૂળમાં બનાવવાનું રમવા, અને એ કુબા બનાવે, આ બનાવે, એવું બનાવે, એમાં જો કોઈક તોડી નાખે એનો તો ઝઘડો. હવે એ વખતે આપણને એમાં મજા આવતી હતી, વરસાદ પડે એટલે દોડો જલ્દી. હવે હવે મજા જતી હતી, મને તો બધી ફરી ગઈ. હવે આવું કર, તમે કરવા જાઓ તો કોઈક બીજા જોઈએ એમ કે ગાંડો થઈ ગયો છે કે હું થઈ ગયું છે, તો માન્યતાઓ ફરતી જાય છે. કેમ કે સાચી છે નહીં, માટે સાચી કોઈ ફરે નહીં, સાચી નથી માટે ફરતી જાય. તો પછી ભાઈ ખૂબ ભણીએ તો સારું, પછી કે ખૂબ પૈસા આવે તો સારું, પછી કે મોટું ઘર આવે તો સારું, એમ કરતા 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 પછી છોકરા બધા ઠીક થાય તો સારું, એમ કરતા કરતા આંખ બંધ અને નાટક બધું પૂરું, અને કઈ સુખ તો આવ્યું નહીં. હવે આ છોકરા નામ ભણે, આ છોકરા આમ ભણે, ઠીકા નો આમ ભણે, ઠીકા નો આમ કરું, તો આમ કરું કરું, તો એનો કોઈ દી પાર આવે નહીં. ભાઈ છોકરા, ભાઈ છોકરાની ચિંતા કરતો કરતો ઉંમર મારા જેટલી કઈ વધારે હોય, થોડીક વધારે છોકરાને છોકરાની ચિંતા કરે, એના કરતા વધારે હોય તો એના છોકરાની ચિંતા કરે, ચાર પેઢીની ચિંતા કરે. તો આપણી પ્રવૃત્તિ બધી છે, આપણી કેવી માન્યતા છે એની ઉપર આધાર રાખે. ચોર હોય તો ચોરને ચોરી કરવામાં જ મજા. રાધનપુરની અંદર રવિશંકર મહારાજ ગયેલા, આ તો બનેલો બનાવ, જે ચોર હતો એને બોલાયો, બોલે પેલા કે તું ચોરી કરે છે? કે મહારાજ તમે કહો તો છોડી દો. કે આ બધા તારા છોકરા, કે ભાઈ બધા છોકરા હું કહો છોડી દેશે, પણ એક છોકરો નહીં છોડે. કેમ? કે આ કળા જે છે તમને જે દિવસે નથી દેખાય, તમને રાતે દેખાય છે, મારો એક છોકરો સાચવશે જ. કે મારો એક છોકરો તો એ કળા સાચવશે. કે તો એની માન્યતા બસ આ લોકો બધા કે બેઠા બેઠા બધા મોટા પૈસાદાર થઈ ગયા છે, એના પૈસા તો લે. ચોરના મનમાં શું હોય? આ બધા બેઠા બેઠા ખોટા પૈસાદાર થઈ ગયા છે, તો આપણે થોડુંક લઈ લઈએ તો શું વાંધો? એનું લઈ લઈએ તો શું? આપણે ક્યાં ગરીબ લઈ લેવું છે? ચોર એમ વાત કરે, આપણે ક્યાં ગરીબ લેવું? આપણે ક્યાં કમાવો? બેઠા બેઠા બધા શેઠની મફત બેઠા છે, તો આ શેઠિયા છે, આપણે એમાં થોડુંક લઈએ તો શું વાંધો એમ? કે તો એની માન્યતા એવી જ હોય કે કોકનું એને ચોરીમાં જ મજા. તો આપણી સમગ્ર પ્રવૃત્તિનો આધાર ક્યાં છે? આપણે શું માનીએ છીએ, શું માનીએ છીએ એની ઉપર બધો આધાર. તો મહાપુરુષોએ આ બીજી માની, મહાપુરુષો બધું જોયું, આમાં તો કાંઈ સુખ નથી, આ તો બધા ફાંફા મારે છે, આમાં કાંઈ છે નહીં. અને મહાપુરુષો હતા એ તો બધા થોડા ભિખારી હતા, એટલે મોટા રાજા મહારાજાઓ હતા, એ ભિખારી હતા. એમાં જૈનમાં તો તીર્થંકરો બધા બધા રાજાઓ જ હતા, એ કેવી સામાન્ય કક્ષાના હતા જ નહીં, બધા રાજા ચક્રવર્તી રાજાઓ હતા, અમુક અમુક તો ચક્રવર્તી રાજાઓ. એવું બધા વિચાર કર્યો કે આ બધું અહીં સુખ છે જ નહીં. એમને શોધી કાઢ્યો કે આપણે ભારતમાં અંદર તો બહુ સંશોધન થયું છે ને, આધ્યાત્મ વિદ્યાનું ખૂબ સંશોધન થયું, અને એ સંશોધનથી મહાપુરુષોએ બધા મહાપુરુષોએ ભલે થોડી થોડી પિંપવાળી વાત કરી, એક વાત બધા એક જ કરી છે કે આત્મામાં સુખ છે ને આત્માનું દર્શન એ એક જ ધર્મ છે, બીજો કોઈ ધર્મ નથી. એ બધા મહાપુરુષોએ એક જ વાત કરી. પછી પિંપિન કક્ષાએ પિંપિન જીવો હોવાથી કોકને આ માર્ગ ગયો, કોકને આ ગમ્યું, કોકને આ ગમ્યું, કોઈ બે પગલા ગયો, કોઈ ચાલો, કોઈ વધારે સારો, કોઈ વધારે સારો, કોઈ વધારે સારો, કોઈ ઉત્તમ, પણ બધામાં કંઈક ને કંઈક તો સાચું તત્વ. અને બધા જે કઈ બધા અનુભવથી વાત કરવાની આપણે ત્યાં શરૂઆત કરી, તો મહાપુરુષોએ જોયું, એમને એમ માન્યતા કરી કે અનુભવ દ્વારા કે અંદરમાં જ સુખ છે અને અમે અનુભવી છે, અને જગતના આપણને બધાને વાત કરી કે તમારે પણ સુખી થવું હોય છે તો આ સિવાય બીજી કોઈ રીત છે નહીં. આજ માન તો આજ કરવું તો આજ કર, લાખ વર્ષે કરવું તો લાખ વર્ષે કર, કરોડ વર્ષે કરવું તો કરોડ, આ કરે તારો છૂટકો છે દુઃખમાંથી ઉગરવાનો, બાકી તો દુઃખી જ જોતું, દુઃખી રહેવાનો રહેવાનો ને રહેવાનો. અત્યારે તને જે સગવડ મળેલી છે એ તો એકાદ ભવ, અને હવે પછી પાછું પાપ કરીને જાય તો કૂતરા બિલાડામાં પણ તારો અવતાર જશે, ને પછી કઈ ધર્મ બંધ થશે કરશે, ને આ કઈ રે છૂટકો છે. તો આ વાત ક્યાં કોની પાસેથી મળે કે જેને આ વસ્તુ પ્રાપ્ત કર્યું એની પાસેથી મળે ને? એન્જિનિયરિંગ વિદ્યા શીખવી તો એન્જિનિયર પાસે જવું પડે કે હજામ શીખવી આપણને? હજામ પાસે જઈએ તો એન્જિનિયર વિદ્યા શીખવી આપણને? તો આ મહાપુરુષો જે થયા એવો અનુભવ કર્યો અને આપણને કહ્યું, અને એ મહાપુરુષો જેને અનુભવ કર્યો એને પૂર્ણ જે શુદ્ધ થયા એને આપણે પરમાત્મા કહ્યા, આપણે એને દેવ કહ્યા. તો એ દેવે જે કંઈ કહ્યું એનું આપણે શ્રદ્ધાન કરવું અને એ પ્રમાણે આપણે આચરણ કરીએ તો આપણે સુખી થઈએ, બીજો કોઈ રસ્તો સુખી થવાનો નથી. તો કે તમે દેવગુરુ શાસ્ત્રને માનો, એમ કહ્યું ને અહીંયા, શું દેવગુરુ શાસ્ત્રને માનો એનું નામ સાચી, તમને એનાથી સાચા દર્શન એટલે સાચી દ્રષ્ટિ તમને આવશે. આ જગત છે એને જોવાની સાચી દ્રષ્ટિ આવશે તમને. અત્યારે તમે જે દ્રષ્ટિથી જુઓ છો એ દ્રષ્ટિ જુઠ્ઠી છે. તો આપણને એક ત્રીજું નેત્ર આપે છે, ત્રીજું નેત્ર આપે કે જ્ઞાન નેત્ર આપે છે. એટલે કહે છે ને આપણે ઘણી બોલી છે, અજ્ઞાન તિમિર અંધાના જ્ઞાના અંજન સલા કયા નેત્ર ઉન્મિલિતમ એન તસ્મય શ્રી ગુરુવે નમઃ. એક નેત્ર આપે છે જ્ઞાન નેત્ર. આ નેત્રથી આત્મ દેખાતો નથી, આત્માને જોવાના માટે જ્ઞાન નેત્ર જોઈએ. આપણે ત્યાં પહેલાના વખતમાં હતો ને પ્રતિકમાં બહુ વાતો થતી, પ્રતિકમાં બહુ વાતો થતી. પહેલા એક જમાનો એવો હતો કે રૂપકમાં જ વાતો કરી. તો ભગવાન શંકરને ત્રીજું નેત્ર ખુલ્યું એમ કહ્યું. ત્રીજા નેત્રથી શું કર્યું એને કે એને કામને બાળી નાખ્યો. એટલે જ્ઞાન નેત્રથી જ કામ બળે, બાકી કોઈ બીજા નેત્રથી કામ બળી શકે એમ છે જ નહીં. સમજાવવા માટે રૂપક આપ્યું, ભગવાન શંકરને ત્રીજું નેત્ર ખુલ્યું. ત્રીજું નેત્ર એટલે જ્ઞાન નેત્ર, અજ્ઞાનનો નાશ કરનાર એવું જે જ્ઞાન નેત્ર, એ ભગવાન શંકરે તપ દ્વારા, તપમાં હિમાલયમાં તપમાં બેઠા હતા, કથા છે હિમાલય તપમાં બેઠા હતા, અને પછી એને કામને બાળી નાખ્યો. કામ એટલે ઈચ્છા, બધી ઈચ્છા એની કામના, કામના એટલે ઈચ્છા, એમને કામના બાળી નાખી. ક્યાંથી બાળી? કે જ્ઞાન નેત્રથી. જ્ઞાન નેત્ર પ્રગટ થયું એટલે શું થયું? એને પોતાનું અસલ આત્મ સ્વરૂપ જેવું હતું એવું પરમેશ્વર સ્વરૂપ એમને પોતાનું જોયું. એ જોતા જ આખા જગત ઉપરની કામનાઓનો નાશ થઈ, આખા જગતની કામનાઓનો નાશ. ત્યાં જે દ્રષ્ટાંત આપ્યું છે એમાં તો મુખ્ય પડે કામ વાસનાની વાત કરી છે, પણ કામનામાં બધી ઈચ્છાઓનો સમાવેશ, જગતની સમગ્ર ઈચ્છાઓનો સમાવેશ થઈ જાય છે. તો સમગ્ર ઈચ્છાનો જ્ઞાન નેત્ર દ્વારા જ નિરોધ થઈ શકે, બીજો કોઈ રસ્તો નથી. અને જ્ઞાન નેત્રથી પોતાના આત્માનું દર્શન થાય, એ થાય તો જ એની સમગ્ર ઈચ્છાનો નિરોધ થાય, અને જ્યારે સમગ્ર ઈચ્છાનો નિરોધ થાય છે ત્યારે એને આત્મદર્શન હોય છે, અને જેને આત્મદર્શન હોય છે એને સુખ હોય છે. એટલે યોગશાસ્ત્રમાં પતંજલિ યોગેશ યોગ્યતા પતંજલિ અને યોગશાસ્ત્ર સૂત્ર કહ્યું ચિત્ત નિરોધો ધ્યાન, સમગ્ર ચિંતાઓનો નિરોધ, સમગ્ર ચિંતાનો નિરોધ થાય. આ નિરોધ થતા દ્રષ્ટિ અંતરમાં જાય એને યોગ કહેવામાં આવે. જૈન દર્શનમાં પણ એવી જ વ્યાખ્યા આપવામાં આવી છે, એકાગ્ર ચિત્ત નિરોધો ધ્યાનમ, ધ્યાનની વ્યાખ્યા એવી આપવામાં આવી છે, એકાગ્ર ચિત્ત નિરોધો ધ્યાનમ. એટલે કે સ્વરૂપને આગળ કરી બાકી સમગ્ર ચિંતાનો નિરોધ કરે ત્યારે સ્વરૂપમાં એકાગ્ર થાય, બીજી કોઈ રીતે એકાગ્ર થઈ શકે નહીં. તો આપણે અંતરમાં જવું હોય તો શું, આ બધું જોવાનું બંધ થાય તો ને? આ જોવાનું બંધ ક્યારે થાય કે આ તુચ્છ છે ખોટું છે એવું નક્કી કરો તો? તમારી શ્રદ્ધા ફરી જાય તો જ અંતર્મુખ તમે જઈ શકો, ને કોઈ હિસાબે અંતર્મુખ જઈ શકાય નહીં. એટલે જૈન દર્શનમાં શ્રદ્ધાને પહેલ કહ્યું છે. શું કહ્યું છે? સમ્યક શ્રદ્ધા એ મોક્ષનું મૂળ છે, અને મિથ્યા શ્રદ્ધા એ સંસારનું મૂળ છે, દુઃખનું મૂળ છે. તો શ્રદ્ધા ફરે ત્યારે જ કામ થાય. તો જ્યારે આપણી શ્રદ્ધા ફરે તે ક્યારે ફરે? કે સત્પુરુષના યોગ દ્વારા અને સત્શાસ્ત્રો દ્વારા. એટલે કહ્યું ને ગીતામાં એક વાત કરી કે ભાઈ મન તો માનતું નથી, તો ભગવાન મનને એવી કેવી રીતે શું કરું? તો કે વૈરાગ્ય અને અભ્યાસ એને છે, વૈરાગ અને અભ્યાસ દ્વારા મનનો નિરોધ થઈ શકે એમ છે. મનનો નિરોધ કરીને કરું છું કે આપ દોડે છે બહાર, એ બહાર દોડતું બંધ થાય તો મન અંદર જાય, ઉતરે નિત્ર અંદર ઉતરે નહીં. એ ક્યારે બને? કે તમને વૈરાગ આવવો જોઈએ પેલો. તો આ જગતમાં કોઈ પણ પદાર્થ પ્રત્યે તમને રાગ ન રહે એવી અવસ્થા પ્રાપ્ત થવી જોઈએ. એટલે કે રાગ અલ્પ થઈ જાય, દિવસે 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 રાગ વિરક્તતા આવી જાય તો વૈરાગ આવે, અને પછી તમારા મનને તમારામાં એકાગ્ર અંદરમાં એકાગ્ર કરવાનો લાંબા વખત સુધી અભ્યાસ કરવો પડે તો તમને આત્મસ્વરૂપ દેખાય. બાકી આત્મસ્વરૂપ દેખાય નહીં. વૈરાગ મનનો નિરોધ કરીને શું કરવું છે? અર્જુને કહ્યું કે ભગવાન મન તો એવું છે કે એક એક મિનિટની અંદર હજારો ગાવ જતું રહીએ, કરોડો ગાવ જતું રહીએ. હવે એ મનને અમારે કેવી રીતે? પણ મનને નિરોધ કરીને કરવું શું? મનનો નિરોધ થતા મન અંતર્મુખ કરવાનું છે. નિરોધ કરીને બીજું શું કરવાનું? પણ એ નિરોધ થાય ક્યારે? કે આપણે અંતરંગ શ્રદ્ધા ફરે કે આ જગતના કોઈ પદાર્થમાં ક્યાંય સુખ છે નહીં, અને સુખ આત્મામાં જ છે. અને જે શ્રી ભગવાન કહે છે અનુભવ દ્વારા, જે શ્રી ગુરુ કહે છે એ સાચું છે, એવી દ્રઢ શ્રદ્ધા દિવસે દિવસે વારંવાર સદગુરુનું શ્રવણ કરે, અને વારંવાર સત્શાસ્ત્રનો અભ્યાસ કરે, સત્સંગ કરે, એ દ્વારા અનંતકાળનો અભ્યાસ છે ને, ઊંધો અભ્યાસ આપણે, ઊંધો અભ્યાસ તો આ અભ્યાસ કોઈ કરવા જવો પડે એમ છે? આ અભ્યાસ કઈ કરવા જવો પડે એમ નથી કે તું તારા શરીર ઉપર પ્રેમ કરજે, એ કોઈને શીખવા જવું પડે એમ છે? કે તારા દીકરા ઉપર તું પ્રેમ કરી શીખવા જવું પડે નિશાળમાં? આ ગાય વાછડાને ચાટતી છે તે બાઈ કોઈ નિશાળમાં શીખવા ગઈ છે? ગાય એ તો શીખીને જ આવ્યા છીએ, એ ધંધોને તો કઈ શીખવા જવું પડે એમ જ નથી. બિલાડીને ખબર પડે આ ઉંદર છે કે એનું બચ્ચું છે, બેને મોઢામાં લઈએ. તેને કોઈ નિશાળમાં ભણવા ગઈ હતી કે તારા બચ્ચાને તું જાળવીને એક ઠેકાણે બીજે ઠેકાણે દાંતે લઈને જજે? કોઈ નિશાળમાં ભણવા ગઈ હતી? કે તો આપણે ભણીને જ આવ્યા છે. આ જગતમાં પ્રેમ કરવો પદાર્થોમાં એ તો ભણીને જ આવ્યો છે. કૂતરાને કોને શીખવું તરફ ગલું, કૂતરીને કોને શીખવું તરફ ગલું, એને તો સંભાળજે અને પાસે આવે ને કરડવા દોડજે, કોનું શીખવું એને? એ તો સંસ્કાર લઈને જ આપણે આવ્યા છે. એ કઈ શીખવા જવું પડે એવું છે? હવે શીખવાનું તો આ છે કે આ બધી મિથ્યા શ્રદ્ધા છોડી, આ ખોટી જે તું દોડ કર્યો છો તારા સુખની પાછળ, જગત પ્રત્યે જે દોડી રહ્યો છે, જેમ પેલા ઝાંઝવાના જળની પાછળ પેલું હરણીયું દોડે જાય, એ હરણીયું દોડ્યા કરે તો કોઈ દી ઝાંઝવામાં જળ હોય નહીં, કોઈ દી હરણીયું પાણી મળે નહીં, એમાં જગતમાં ક્યાંય સુખ હોય નહીં, કોઈ દી આપણે સુખી થઈએ નહીં. દોડ્યા કરીએ દોડ્યા દોડ્યા કરી કરે આ કરો આ કરો આ કરો, એક દી આંખ બંધ થઈ ગઈ, પૂરું થઈ ગયું. પછી પાછું બીજું કૂતરા કબૂતરું જે કંઈ અવતાર આવ્યું હોય પછી પાછું જયારે મનુષ્યનો આવે તેની વાત ત્યારે તો બધા દર્શનો એક વાત કરી કે મનુષ્ય થવું અત્યંત દુર્લભ છે. અત્યંત દુર્લભમાં દુર્લભ કોઈ પણ વસ્તુ હોય તો મનુષ્ય ભવની પ્રાપ્તિ અને સશાસ્ત્ર આદિ સમજવાની યોગ્યતાની ખામી, એ યોગ્યતાની પ્રાપ્તિ પણ દુર્લભ છે, સશાસ્ત્ર સાંભળવાનો યોગ મળવો પણ દુર્લભ છે. આ બધું જેને મળે એ બધા યોગો બહુ દુર્લભ છે. પણ છતાં જીવને અનંત કાળથી પેલો અધ્યાસ પડી ગયો છે ને આમ દોડવાનો, આમ દોડવાનો, એ દોડ છૂટે જ નહીં. એનો અધ્યાસ ચાલ્યો ચાલ્યું 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 ચાલ્યો ચાલ્યો દોડે છે, દોડે તો દોડે તો દોડે, જેટલી મનની દોડ જેટલી મનની દોડે એટલી દોડે, ઘડ અહીંથી લઈ લઉં, 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 બસ લઈ લઉં લઈ લઉં. અહીંયા તો અમેરિકામાં તો ડોલર ડોલર ડોલર, બીજું કાંઈ વાત જ નહીં, બસ એક જ કામ. પછી પણ તું ડોલર ડોલર કરો, પણ જેની પાસે 10 લાખ ડોલર છે એને તો પૂછ કે તારે કઈ પ્રોબ્લેમ છે કે નથી. એટલે કે મારે પ્રોબ્લેમ છે, ઉલટા તમારે છે, એના કરતા બે પ્રોબ્લેમ એને વધારે, કેમ કે 10 હાચવા કેવી રીતે એની પાસે ચિંતા એને કરવી પડે. આપણે તો હોય નહીં હા, ચિંતા જ નહીં હોય એને હાચવાની ચિંતા. 10 લાખ હોય તો પછી એને ક્યાં ઇન્વેસ્ટ કરે એની ચિંતા, એમાં ઇન્વેસ્ટ કરતા કરતા જો 10 ના 9
થયા
કલાસ. પણ આપણે વિચાર નથી કર્યો કોઈ દાડો કે ભાઈ આપણે જેને સુખમાં જેમાં સુખમાં એનું છે એ વસ્તુ જ્યાં જ્યાં છે ત્યાં ત્યાં આપણે પૂછી આવીએ કે ભાઈ તમને કેમ છે. તો વિવેકાનંદ એક ઠેકાણે એક વાક્ય લખ્યું છે એ કે ભાઈ જો સ્ત્રીથી સુખ હોય તો બધાને ઘરમાં છે, બધા ઘર સુખી જોવા જોઈએ કે બધા દુઃખી કેમ છે. વિવેકાનંદ એક ઠેકાણે લખ્યું છે કોઈ એમ કે ભાઈ સ્ત્રીથી સુખ થાય, કોઈ કે પૈસાથી સુખ થાય, કોઈ કે બહુ મોટી આબરૂ અમારી ખુરશી હોય તો સુખી થઈએ, પ્રધાન પ્રધાન હોઈએ કઈ પ્રેસિડેન્ટ પ્રેસિડેન્ટ હોય તો સુખી ગયું, આપણે આ પંચાયતમાં આપણે સરપંચ બરપંચ હોય તો કચરા ઠીક રહીએ એમ. પણ એને પૂછી આવો તો ખરા, એટલે એવી કલ્પના કરે જ ગયો, જીવ કરે જ ગયો કરે જ ગયો, ભીની ભીની કલ્પના કરે. એવા એવું કોઈને ફૂટબોલમાં જ શોખ, ભાઈ ફૂટબોલની જો મેચ ચાલતી હોય તો 8 કલાક હોય તો એ ટીવી જોયા જ કે થાકે નહીં. અને એવોને બીજા બેઠા હોય એને ગમે નહીં કે ઉઠીને રવાના થાય. આવી મિથ્યા કલ્પનાઓ કરી તો એ કલ્પનાઓ બધી ખોટી છે એ મહાપુરુષો સમજાવે આપણે. તો અહીંયા આપણે ત્યાં દર્શનની મુખ્ય વાત કરવામાં આવી છે, તારી શ્રદ્ધા હશે, તારી શ્રદ્ધા પ્રમાણે તારું કાર્ય થશે. આપણે એવી શ્રદ્ધા કરી ડાક્ટર થાય તો સુખી થઈએ, તો પછી ડાક્ટર થવાનો પ્રયત્ન કરે. નાનું હોય ત્યારે બા બાપ કે તું ડાક્ટર થાય તો સારું આમ તેમ, પછી મોટો થાય તેને ખબર પડે કે ભાઈ આ લાઈન હારી છે આપણે થાવ. તો પહેલા શું કરીએ આપણે શ્રદ્ધા કરીએ ને પછી એ કાર્ય ડાક્ટર થવાનું થાય છે, અને પછી એનું જે ફળ મળવું એ મળે, બધા નસીબમાં એમ મળે, બાકી કાંઈ આગું પાછું એમાં કાંઈ થતું નથી. તો એટલા માટે દર્શનની મુખ્ય વાત કરી છે કે તમારી શ્રદ્ધા માટે તમારી શ્રદ્ધા સાચી કરો. તો સાચી શ્રદ્ધા આપણે ક્યાંથી મળે, સાચી શ્રદ્ધા શા માટે કરવાનું કીધું કે તમારી શ્રદ્ધા ખોટી છે માટે, મિથ્યા છે માટે, જૂઠી છે માટે. આપણી જીવની શ્રદ્ધા જૂઠી છે, જ્યાં સુખ નથી ત્યાં એને સુખની કલ્પના કરી છે, ખરેખર જ્યાં દુઃખ છે ત્યાં એને સુખની કલ્પના કરી છે. કેમ કે જે ઠેકાણે રાગ કર્યો, જે દિવસથી રાગ કર્યો તે દિવસથી એને દુઃખનું બીજ વાવી દીધું, યુગાવીને રહે નહીં, એને દુઃખી કરીને રહે નહીં. કેમ કે રાગ કર્યો જેનો સંયોગ છે એનો વિયોગ થવાનો જ છે, કાં તો તું મૂકીને જઈશ ને કાં તો એ મૂકીને જાય, બે માંથી એક તો થવાનું જ છે ને, કાં તો આ બધું મૂકીને આપણે જતા રહીશું, આવત તો બધી અહીં પડી રહેવાની જ છે. અને પછી પાછા હતા એવા ને એવા, અને એનો કોઈ ચેક પાછો કામ ના હોય તો લઈ જાય, નિદ્ર તો એથી ચેક લખાવી નહીં લઈ જાય, પણ એ તો કઈ કામ આવતો નથી. એટલે પાછો હતો એવો ને એવો ને પાપ કર્યા, પોટલા બાંધી ગયો અહીંથી, મિથ્યા રાગ કરીને પોટલા બાંધી ગયો, એ ભોગશે કૂતરામાં કે બિલાડામાં કે એમાં ઢોરમાં ક્યાંક જતો રહેશે. મનુષ્યની બહુ એમ બહુ સારો છે, એક અપેક્ષા મનુષ્ય બહુ ઘણો ખરાબ છે. જો એનો સદુપયોગ ન કર્યો તો કાગડા કૂતરા બિલાડા અને જાનવરમાં જ જન્મ થાય. સદુપયોગ કર્યો હોય તો દેવત્વની પ્રાપ્તિ થાય અને પરમેશ્વર પણ પ્રાપ્ત થાય, અને દુરુપયોગ કર્યો હોય તો ગધેડો થાય. મોટાભાગના પૈસાદાર જે માણસો છે એમાંથી 99% જાનવરમાં જ જવાના. કેમ? ઉપયોગ ખોટો કર્યો. ઉપયોગ એનો હંમેશા ખોટો હોય. ત્યાં જવાના, એક જ ટકો સારો ઉપયોગ કર્યો પૈસાનો. પૈસા આવવા પુણ્યની વાત છે, પણ એનો ઉપયોગ સારો કરવો કે ખરાબ કરવો આપણા ઉપર આધારિત છે. કેવો ઉપયોગ કરવો? બુદ્ધિ આપણે મળી, હવે એનો ઉપયોગ, તલવાર આપણે મળી, એને મારવામાં ઉપયોગ કરાય ને બચાવવામાં કરાય. બુદ્ધિ મળી તો કોઈને છેતરવા બુદ્ધિનો ઉપયોગ કરાય ભોળાજીવને, અને કોઈને મદદ કરવામાં એ બુદ્ધિનો ઉપયોગ કરી શકાય. તો એ ઉપયોગ કેવી રીતે કરવો એ આપણે નિર્ણય કરવાનો છે. અને એ નિર્ણય જો ઊંધો કર્યો તો એનું ફળ ભોગવ્યા વિના છૂટકું. માને કે ના માને, ફળ ભોગવવાનું છે. ક્રિયા કરીને ફળ ન ભોગવવું પડે એવું કોઈ પણ ભારતનું કોઈ પણ આસ્તિક દર્શન કહેતું નથી કે તમે પાપ કરો અને તમને એનું ફળ ન પડે, અને તમે પુણ્ય કરો ને એનું ફળ ન પડે. કોઈ આ દર્શન, ભારતનું કોઈ દર્શન એમને આ બધા દર્શનો આ વાતમાં સંમત છે. એવો પાપ કરશો, જેવું વાવશો એવું બાવળ વાવડાશે, એમ કે આંબા ખાવાશે. બાવળ વાવ્યો ને કેરી ન મળે, આંબો વાવ્યો હોય તો કેરી મળે. તો પાપ અને પુણ્ય એમાં કોઈ ઠેકાણે આપણે ભેદ નથી. તો જૈન દર્શનમાં એ વાત કરી કે તું તારા સુખ કે દુઃખનો કરતા છે. કોઈ ભગવાન તને સુખી દુઃખી કરી દે એ વાત ખોટી. ભગવાન તો તને સુખનો માર્ગ બતાવે, તું ચાલવું તું ચાલ, ન ચાલો તો કાંઈ નહીં. ભગવાન કોઈને પોતાનું સુખ આપતા નથી, ભગવાન કોઈને સુખ લઈ લેતા નથી. આપણે પોતે આપણે સાચો પુરુષાર્થ કરીએ તો સુખી થઈએ, ખોટો પુરુષાર્થ કરીએ તો દુઃખી થઈએ. ભગવાન એમાં આપણામાં કોઈ હાથ ગાલવા આવે નહીં, અને એવા ભગવાન હોય જ નહીં. પાપ કરતો હોય જીવ અને એને સુખી કરે એવા ભગવાન હોય નહીં, કે ભગવાન અન્યાય કરતા હશે કોઈ દાડો. ભગવાન કોઈ દિવસ આપણા સુખ દુઃખમાં હાથ નાખતા જ નથી. ભગવાન તો આપણું પ્રતીક છે, એમને પોતે પૂર્ણ સુખ પ્રાપ્ત કર્યું છે, આપણે રસ્તો બતાવ્યો છે. એ રસ્તે આપણે જઈએ તો આપણે પણ ભગવાન જેવા સુખને પ્રાપ્ત કરીએ. ભગવાન કોઈને દુઃખી કરે, ભગવાન એકને દુઃખી કરે ને એકને સુખી કરે, એવું હોતું છે કોઈ દાડો? એવા ભગવાન હોય નહીં. ભગવાન તો કરુણાનિધિ છે, કરુણાના સાગર આપણે એને કહીએ છીએ. એ તો બધા ઉપર કરુણા કરે, કે પછી એ જેને ભક્તિ કરે એની ઉપર કરુણા કરે, ન ભક્તિ કરીને ધોકા મારે? એવા હોય નહીં ભગવાન. તો ભગવાન આપણા કર્મો છે એ જ આપણું સુખ કે દુઃખ નક્કી કરે છે. આપણે જેવું કરીએ એવું આપણે પામીએ. આ તો બધા આપણે ત્યાં અસામાન્ય વાત છે, કરે એવું પામે. તો બધો બોજો કોની ઉપર આવ્યો? આપણી ઉપર. કોઈ વચ્ચે હાથ નાખે નહીં તો એ પાપ પુણ્ય રહે નહીં. ભગવાન જો કરતા હોય સુખી દુઃખી તો પાપ પુણ્ય રહેતું નથી, રહે જ નહીં. પણ ભગવાન કરે જ નહીં, ભગવાન એવા હોય જ નહીં. ભગવાન એટલે પૂર્ણ ઐશ્વર્યવાન, પૂર્ણ જ્ઞાનવાન, બધું જાણનાર એવા ભગવાન દુઃખી કરે તો દેવને દાનવમાં ફેર હું? દાનવ દુઃખી કરે કે દેવ દુઃખી કરે? આ તો બધી લોજિકલ આપણે વાતો કરવાની છે કે ભાઈ દાનવ દુઃખી કરે માણસને કે દેવ દુઃખી કરે? તો જો દુઃખી કરે તો એને દેવ કહેવાય, ભગવાન કહેવાય કે દાનવ કહેવાય? કોઈ જીવને દુઃખી કરે? કોઈ દિવસ ન કરે. ભગવાન કોઈને દુઃખી કરે જ નહીં. પણ લોકો ઘણી વખત કે હું ભગવાને અમારી ઉપર એવી કરી દીધી, અમારા કુટુંબ ઉપર તો હવે આવા પડી ગયા છે કે વાત કરો મારે. અરે ભગવાન કોઈ તારા કુટુંબ દુઃખી, તે ધંધા ઊંધા કહી રહ્યા છે પૂર્વ ભાવમાં, તો તને તું આપું તો ભેરું થયું પાપ ભેરું થાય ને? તો કે હવે અમારે ભગવાન અમારી તો પાછળ પડી ગયા. એક બેન એમ કેતું હતું અમારે તો પાછળ પડી ગયા. પછી કોઈ કેમ કે અમને ભગવાન ઉપર છે? ભગવાન શું કરે? પણ તું તારું તું તે પાપ કરતી વખતે પાછું વાળીને જોયું નહીં, અને હવે જયારે ફળ ભોગવું પડે છે તે વખતે ભગવાન એમ તે પહેલેથી તને કેમ ભગવાન યાદ ના આવ્યા? અને જયારે પાપ કરવા બેઠો ત્યારે ઊંચું જોયું જ નહીં. એ અભિમાનમાં આમ કરું તેમ કરું, આમ મારી નાખું, આમ કરી નાખું તેમ કરી નાખું, એમાંથી ઊંચો આવ્યો નહીં. અને પછી જયારે એનું ફળ ભોગવાનો વખત આવ્યો ત્યારે કે ભગવાન દુઃખી કર્યા. એટલે કા ભગવાન દુઃખી કર્યા એમ? તું તો મોટો મંત રહેવા માંગે છે દુઃખી, ને પેલો મંત રહેવા પોતે માંગે ને પેલો ભગવાન દુઃખી કરે આપણને. ભગવાન કોઈને દુઃખી ન કરે, ભગવાન કોઈને દુઃખી કરે જ નહીં. અને ભગવાન દુઃખી કરે તો ભગવાન દુઃખી કરીને આપણે ભગવાન કહીએ, દેવ કહીએ કે દાનવ કહીએ, એમ કહું છું. દુઃખી કરીને આપણે કેવા કહીએ? દુઃખી કરે એક માણસ હોય, એક માણસ કસાય હોય, એ રોજ ગાયનો મારતો હોય તો આપણે કસાયને શું કહીએ? દેવ કહીએ? શું કહીએ? માર માર ઢોરને કરતો હોય, શિકાર કરતો હોય, આ કરતો હોય, દુઃખી કરતો હોય, એને આપણે ભગવાન કહેતા હોઈશું? દાનવ કહીએ આપણે. તો ભગવાન દાનવ હોય? કદી ના હોઈ શકે. ભગવાન તો કરુણાનિધિ છે, કરુણાના સાગર છે. અને જગતની અંદર કઈ જે કઈ સુખ છે, ભલે સંસારનું સુખ હોય, એ બધું એમને જે વિદ્યા શીખવી છે એનાથી જ પ્રાપ્ત થયું. પુણ્ય આપણે જાણ્યું છે તો એમને પુણ્ય અને પાપ સમજાવ્યું છે. બીજા કોને સમજાવ્યું છે પુણ્ય પાપ? આપણને એ જે ભગવાન સ્વરૂપ થઈ ગયા, પૂર્ણ પુરુષો જે થઈ ગયા, પુરુષોત્તમ પુરુષો જે થઈ ગયા, એ પુરુષોત્તમ પુરુષોએ આપણે પુણ્ય પાપની બધી વાત તો એમને સમજાવી છે. તો જે કઈ સુખનો અંશ છે પ્રગટ, આપણે જે કઈ સુખ થયું છે વર્તમાનમાં, આપણે ક્યાં જે મનુષ્ય ભવ મળ્યો, એ બધી એમની કૃપા છે. કૃપા છે એટલે કે એમને આ બતાવ્યું આપણને, અને એ પ્રમાણે આપણે કર્યું એટલે આપણે આ ભાવ મનુષ્યનો મળ્યો. તો ભગવાન તો સારું જ કરે. ભગવાન કોઈને દુઃખી કરે એ કલ્પના મિથ્યા છે. ભગવાન સારું કરે એટલે ભગવાન રસ્તો બતાવે, આપણે માટે કાંઈ કરી દે એ વાત નહીં. તમારે આપણો પુરુષાર્થ તો આપણે જ કરવો પડે. ભગવાન આપણને રસ્તો બતાવે, એ રસ્તો આપણને એ મહત્પુરુષોએ બતાવ્યો, પૂર્ણ પુરુષ. અને આપણે પુરુષોત્તમ પુરુષ એટલા માટે તો કહીએ, રામને આપણે પુરુષોત્તમ પુરુષ કહીએ. ગીતા કોની રચના કરી? કૃષ્ણ રચના કરી. એમ તો આપણે ભગવાન કહીએ, ભગવાન કોને કહીએ? હવે રસ્તો બતાવે એને ભગવાન કહીએ, કે દુઃખી દુઃખ આપે એને ભગવાન કહીએ? તો ભગવાને આપણે રસ્તો બતાવે. તો અહીંયા પણ જૈન દર્શનની અંદર એટલા માટે ભગવાનને પહેલા મૂકવામાં આવ્યા, કે તું ભગવાનની પહેલા શ્રદ્ધા કરજે. દેવ ગુરુ અને દેવ એટલે પૂર્ણ, દેવનો અર્થ એક જ, પૂર્ણ પુરુષ. પૂર્ણ જેને જ્ઞાન પ્રાપ્ત છે, પૂર્ણ જ્ઞાન એટલે એક સમયની અંદર ત્રણ કાળ ત્રણ લોકને જુએ એને પૂર્ણ જ્ઞાન કહેવામાં આવે છે. અહીં બેઠા હોય તો રીગનના મનમાં હું વિચાર કરતો હોય, બેઠા બેઠા ભગવાનને ખબર હોય એટલી તાકાત આપણા જ્ઞાનની છે. આપણા બધાને જ્ઞાનની એટલી તાકાત છે. આપણે બધા પરમેશ્વર સ્વરૂપ જ છીએ, પરમેશ્વર જ છીએ. મૂળ આપણું મૂળ પરમેશ્વર જ આપણે છે. અને પરમેશ્વર પણ બહારથી ઉછીનું આવવાનું છે, આપણામાંથી જ પરમેશ્વરતા પ્રગટ કરવાની છે. અને એ પરમેશ્વરતા આપણે ભગવાને જે માર્ગ બતાવ્યો એ દ્વારા પ્રગટ કરવાની છે. તો એટલા માટે દેવની શ્રદ્ધા કરવાની વાત આવી, ભગવાનની શ્રદ્ધા કરવી. પછી ગુરુની શ્રદ્ધા. તો ગુરુ એટલે સાધક, જે સાધના કરી રહ્યા છે. ભગવાન એટલે જે પૂર્ણતાને પ્રાપ્ત કરી છે. પૂર્ણતાને જેને પ્રાપ્ત કરી છે એ પરમેશ્વર છે. એ પૂર્ણતાને માર્ગ ઉપર આત્મદર્શન કરીને પછી જે પૂર્ણ આત્મ શુદ્ધિ પ્રત્યે જે ગમન કરી રહ્યા છે એ આપણા ગુરુ છે. અને એમને જે માર્ગ બતાવ્યો એ આપણે ધર્મશાસ્ત્ર છે. એટલે શું કહેવામાં આવ્યું કે તું દેવ ગુરુ અને ધર્મની શ્રદ્ધા કરજે. એટલે તને સાચી શ્રદ્ધા કરીશ તો તને દ્રષ્ટિ સાચી મળશે. જગતનું સ્વરૂપ કેવું છે, શું પાપ શું પુણ્ય, શું શું અશુદ્ધિ શું શુદ્ધિ, શું મોક્ષ શું બંધ, આ બધી વાતો શાસ્ત્રની અંદર આપણને કહેવામાં આવી છે. માટે તું એની બરાબર, એટલા માટે દેવ, કેમ કે શ્રદ્ધા કોને કરવાની છે? પૂર્ણ જે વિતરાગ છે એની. વિતરાગને કોઈ ઈચ્છા ન હોય, વિતરાગ ઈચ્છા રહિત હોય છે. પણ જ્યારે એ પોતે આત્મદર્શનને મને પ્રાપ્ત થયું અને હજી પૂર્ણ શુદ્ધિ ન થઈ, એ વખતે એમને એવી ઈચ્છા થઈ કે આવું મેં આત્મદર્શન દ્વારા જે મેં સુખ પ્રાપ્ત કર્યું છે એ આવું સુખ આખું જગત પ્રાપ્ત કરે, એવી જાતની એમને ઈચ્છા થઈ. ને પૂર્ણ થયા પછી આવી ભાવનાનો ઉદય આવ્યો. એટલે આવી ભાવના એમને પહેલા કરેલી, કેમ એ તો વિતરાગ છે. વિતરાગ થયા પછી કોઈ ઈચ્છા હોતી નથી, પણ એની પહેલા, વિતરાગ થયા પહેલા એમને આવી ઈચ્છા કરી કે આખું જગત સુખી થાય. ભગવાને તો આવી ઈચ્છા કરી. શું કર્યું? મહાત્પુરુષોએ આવી ઈચ્છા કરી. આપણે ત્યાં તો જયારે કોઈ પણ શાસ્ત્ર પ્રત્યે આપણે જોઈએ તો આવી વાતો આપણને મળવાની છે. સર્વે જનાઃ સુખીનો ભવંતુ, એમ વાત આવે. કઈ વાત આવે? સર્વે જનાઃ સુખીનો ભવંતુ. અમે બધા જમવા બેસતા ત્યારે આ શ્લોક બોલીને બેસતા જમવા, હું બોલિંગમાં હતો ત્યાંની વાત કરું છું. સર્વે જનાઃ સુખીનો ભવંતુ, સર્વે સંતો, સર્વાણી ભદ્રાણી. અમે બધાનું કલ્યાણ જોઈએ છીએ. ભગવાન કેવા હોય? આપણા ઋષિમુનિઓ આ વાત કરતા હતા. ઉપનિષદની અંદર, ઉપનિષદ એટલે આખું વેદનું દોહન છે, ને જેને આધ્યાત્મ માર્ગનું વધારેમાં વધારે ઉત્તમ શાસ્ત્ર આપણી પાસે હોય, વેદાંતને આધાર ધર્મની વાત કરું તો એ ઉપનિષદો છે. ઉપનિષદની અંદર આ બધા મંત્રો છે. સર્વે જના, તો ભગવાન કેવા હોય? કોઈ દુઃખી કરે એવા ન હોય, એ તેમ કે બધા સુખી થાવ. તો આવી ભાવના જયારે પોતાની શુદ્ધિ પ્રગટે, આત્મદર્શન થયું અને શુદ્ધિની શરૂઆત થઈ, પછી આવી એમને ભાવના થઈ કે આવું મંગળ સ્વરૂપ છે આપણું, અને એવું મંગળ સ્વરૂપ આ બધા જીવો પ્રાપ્ત કરી શકે એમ છે. તો જે કઈ અમે આ જગતના સમગ્ર જીવો આ સુખને પ્રાપ્ત કરે એવી એમને ભાવના કરી, અને એ ભાવના ફળરૂપે એમને આ બધા શાસ્ત્રોની રચના એ ભાવનાના ફળરૂપે થઈ. તીર્થંકર ગોત્ર આપણે કહે છે ને બાંધો, એનો ઉદય આવે છે જે વખતે, ત્યારે પૂર્ણ વિતરાગ દશા થાય ત્યારે આ શાસ્ત્રની રચના થાય. એની પહેલા એ બોલતા નથી હોતા, પણ આ ભાવના તો એમને પહેલા કરી લીધી. એટલે પછી એવા મહાપુરુષોએ આ બધા સકળ શાસ્ત્રની રચના કરી. અને આપણને એટલા માટે કહેવું કે દેવની શ્રદ્ધા કરો, ગુરુની શ્રદ્ધા કરો, અને એમને આપેલા જે સત્શાસ્ત્ર છે એની તમે શ્રદ્ધા કરો. તો સત્શાસ્ત્રમાં બીજું શું કે સત્સંસાધન સદગુરુની તમે શ્રદ્ધા કરશો, તમને સાચી દ્રષ્ટિ મળશે, તમને સાચી દ્રષ્ટિ મળશે, અને સાચી દ્રષ્ટિ મળશે તો તમારું જ્ઞાન પણ સાચું થશે અને તમારી ક્રિયા પણ સાચી થશે. કેમ કે જેવી આપણી દ્રષ્ટિ છે એવી જ આપણી હંમેશા ક્રિયા થવાની. કેમ કે દ્રષ્ટિ પ્રમાણે આપણું જ્ઞાન, લોભી હોય એનું જ્ઞાન કયું? પૈસાથી સુખી થઈએ એવી એની માન્યતા, તેનું જ્ઞાન એ મિથ્યા, જૂઠું. પૈસા સુખ થાય નહીં પણ એનું જ્ઞાન એ જૂઠું, અને એની પ્રવૃત્તિ પૈસા ભેગા કરવાની એ જૂઠી, એને સુખી કરે નહીં. તો સતદેવ, સદગુરુ અને સત્ય શાસ્ત્ર કે તો સદધર્મ શાસ્ત્રમાં એ જ વાત કહેવામાં આવી, એની શ્રદ્ધા કરવાથી આપણને સાચી દ્રષ્ટિ, સમ્યક દર્શન એટલે સાચી દ્રષ્ટિ, એટલે સુખ ક્યાં છે, દુઃખ ક્યાં છે, જગતનું સ્વરૂપ શું છે, આત્મા શું છે, અનાત્મ તત્વ શું છે, આત્મા શું કરી શકે, આત્મા શું ન કરી શકે, આત્મા શું ભોગવી શકે, આત્મા શું ન ભોગવી શકે, આત્માનું સ્વરૂપ શું છે, આ બધી વાતો સશાસ્ત્રમાં કહી અને આપણને સાચી દ્રષ્ટિ એમને બતાવી આપી કે આ દ્રષ્ટિ સાચી છે, અને જો આ પ્રમાણે તમે માનીને વધશો તો તમે સુખી થશો. એટલે કે સદગુરુ અગર તો સદદેવ શું કામ કરે, પેલો વટે માર્ગ જતો હોય અને માર્ગ બતાવતો જાય કે ભાઈ જો આ માર્ગ છે ને આ ભાવનગરનો, આ ભાવનગર જેવું જ ના માર્ગ કે ભાઈ આ ભાવનગરનો માર્ગ, એ વટે માર્ગનું આપણે બદલે ચાલી નથી દેતો કોઈ, એમ ભગવાન આપણે બદલે ચાલી ન દે. આપણે તો શું કે ભગવાન તમે બધું કરી દો, અમારે કાંઈ કરવું નથી, તમે કરી દો તમારે ઠીક, અમારે મહેનત કરવી. ઘણા લોકોને બહુ શોર્ટકટ જોઈએ કે તમે કરી દો તો બધા છે, તમે કરી દો તો એને બધાને શોર્ટકટ જોઈએ, અમારે કાંઈ કરવું નથી, તમે અમને કરી દો. તો બસ તમારી કૃપા જો થાય ને, લોકો એમ કે તમારી કૃપા થાય ને તો અમારે કામ થઈ જાય. એટલે પણ તારે હાલવાનું છે કે કોને હાલવાનું? તો તું હાલીશ એટલી કૃપા. તો ભગવાન તો આપણે જે વટે માર્ગ, બીજા વટે માર્ગનો માર્ગ બતાવે છે, એમ ભગવાન આપણે પૂર્ણતાનો માર્ગ બતાવે છે. માટે આપણે ભગવાનની શ્રદ્ધા કરવાની છે. અને ભગવાન આપણે શું બતાવે? સુખી કરે. ભગવાન કોઈથી દુઃખી કરે નહીં જ. તો એવા જે પૂર્ણ પરમેશ્વર છે, જે પૂર્ણ વિતરાગ છે, જેને કોઈ પણ પ્રકારની ઈચ્છા છે ને, જગતની કોઈ સ્પૃહા જેને નથી, જેને તમારે આપણી પાસેથી કંઈ જ લેવું નથી, એવા જે પૂર્ણ પુરુષ છે, જે પૂર્ણ સુખી છે, પોતે પૂર્ણ સુખમાં જે મગ્ન છે, એવા પરમેશ્વર આપણને માર્ગ બતાવે છે. માટે આપણે એવા પરમેશ્વરને, તો એ પરમેશ્વર કેવા હોય એની વાત હવે બતાવે છે. એ આપ્ત કેવા હોય, આત્માનું આપ્તનું લક્ષણ કેવું, જૈન દર્શનની અંદર આપ્ત કેવા હોય એટલે પૂર્ણ પુરુષ કેવા હોય એનું આ શ્લોકની અંદર વર્ણન કરે છે. અને હવે એ વાત આપણે હવે પછી આવતીકાલે
સુખધામ અનંત સુસા